நமோ நோயை சௌரி அந்தானம், நமோ நோயை சௌசிதானம், நமோ நோயை சௌ ஆயிரியானம், நமோ நோயை சௌஜாயனம், நமோ நோயை சௌ திரிகாலவர்த்தி சாவனம், ஓமகாரம் எங்கள் சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம், காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானையோ மகிழம கூட்டமோகி மங்களம் குன்கொண்டாரி உஜேந்திர முழு மங்களம் நமாசுமரி சாதாரி பரமாத்ம பிரகாஷ் பாஞ்ச காத்தா தகின தோடி சுந்தரியா பாக்கி பார்த்தோன்னே பாஞ்சமி காத்தா விஜயாதிகார थोड़ी बेहतर नीचे रही। बंधन से बंधे जानवर भी छूटना चाहते हैं, पशु ने किले बांधते हैं, एमाती छूटवानो ये चाहे छे। वो जारे छूटते हैं, छूटे से तरस राजी थाय छे, तो पशु पण बंधन से छूटवाने राजी थाय तब सुखी होता है। इस सामान्य बंधन से अभाव से भी पशु सुखी होते हैं, तो कर्म बंधन से अभाव से ज्ञानी जन परम सुखी होवे, इसमें अचंभा क्या है। राग आदि बंधन से छूटने से आत्मा में आनंद होता है, ये आनंद की अभिलाषा क्यों न हो। बंधन से छूटने की छूटवानी बात है। चाहे तो ये व्यवहार रत्नत्रय राग आदि निमित्त तरीके के शी साधन, पर ये पण बंधन छे। ये बंधन थी छूटवू, पशु पण बंधन थी छूटवाथी राजी थाय छे, तो धर्मात्मा बंधन थी छूटवाथी मोक्षनी अभिलाषा केम न करे। समझाय छे काय? आ व्याख्या मोक्षनी चाले छे। अधिकारमां त्रण अधिकार छे, मोक्ष, मोक्षनो फळ, मोक्षनो कारण, त्रणमां मोक्ष अधिकार चाले छे। पछी मोक्षनो फळ के छे, पछी मोक्षनो अधिकार कारण, मोक्षनो कारण, ये त्रण अधिकार आ अधिकारमां छे। आ मोक्ष अधिकार चाले छे। हाँ, कर्मबंधन से राग नो बंधन, कर्म बंधन कहो कि राग नो बंधन कहो, ये बंधन से छूटवू एवी मोक्षनी अभिलाषा धर्मी ने क्यों न हो। पशु बंधन थी छूटी ने राजी थाय, तो धर्मात्मा रागना बंधन थी छूटी ने सुखी थाय, ये तो बराबर ने। परम सुखी हुए उसमें अचंभा क्या है, उसमें विशेषता क्या है। परम आनंद स्वरूप भगवान अतीन्द्रिय परम आनंद स्वरूप आत्मा तो है, और अतीन्द्रिय ज्ञान ने अतीन्द्रिय शांति नाम चारित्र शांति, इस स्वरूप ज आत्मा छे। एनो अनुभव करीने बंधन थी छूटवानो कोण नहीं छे एम कहते। समझाय छे काय? आई तो मोक्षनी वात छे, संसारना बंधन थी छूटू। मोक्ष शब्द छे खरो ने, एटले त्यां छूटवानी अपेक्षा दीधी छे। मोक्ष एटले बंधन थी छूटू एम। व्यवहार रत्न त्रयने साधन तरीके केशे आलो, पण ए तो निमित्त तरीके नु ज्ञान करावा छे। ખરેખર તો એ વ્યવહાર રત્ન તો એ બંધન છે. એનાથી છૂટવાની અભિલાષા ધર્માત્માને કેમ ન હોય એમ કે છે. ઇસલિયે કેવળ જ્ઞાન આદિ અનંત ગુણ સે તન્મય. મોક્ષ એટલે પર્યાયમાં અનંત કેવળ જ્ઞાન, પર્યાયમાં હો, શક્તિમાં તો ટીકાવ છે, વર્તમાન દશામાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ, અનંત પ્રભુતા, અનંત શાંતિ, એ અનંત ગુણ સે તન્મય આત્મા હે. એ અનંત ગુણથી તન્મય અનંત સુખનું કારણ મોક્ષ યાદરના યોગ છે. અનંત ગુણથી તન્મય એવું જે અનંત સુખનું કારણ મોક્ષ, એ જીવને આદર ન લાયક છે. સમજાય છે? કઈ પર્યાય પ્રગટ કરી છે, યાદરવા લાયક છે એમ કેવું છે? સાધ્ય જે કેવો છે ને, ધ્યેય છે, દ્રવ છે, વસ્તુ જે છે આનંદ ગણનો પિંડી તો ધ્યેય છે, અને ધ્યેયનું સાધન કરીને સાધ્ય તો સિદ્ધપદ છે. સમજાય છે? કાંઈ ધ્યેય તો વસ્તુ છે, ત્રિકાળી આનંદનો નાદ પ્રભુ જ ઉપાધિ આદરણીય છે, પણ એ આદરણી કરીને જે સાધક ભાવ પ્રગટ થયો નિશ્ચય મોક્ષ માર્ગ, પણ એનું સાધ્ય તો સિદ્ધ છે, પ્રગટ કરવાની દશા તો સિદ્ધ છે, એથી એ સિદ્ધ દશાને આદરણીય અહીંયા કહેવામાં આવ્યું. સમજાય છે? કાંઈ આવો માર્ગ મારી આ તો લોકો તો અંબારથી આ કરીએ ને વ્રત ને નિયમ ને પપ્પા નાન એ બધાથી નિશ્ચય થશે એવું અનાદિનો સલ છે, મિથ્યા સલ છે. રતનલાલજી, માર્ગ આવો છે ભાઈ, એવો જે મોક્ષ એટલે કેવળ જ્ઞાન પ્રગટ અવસ્થાની વાત છે, જેની પર્યાય અવસ્થામાં જળ હવ જ્યોતિ ત્રણ કાળ ત્રણ લોકને જાણે એમ કહેવું એ પણ વ્યવહાર છે, પણ એની પર્યાયમાં ત્રણ કાળ ત્રણ જાણવાની પર્યાય પોતાથી પોતામાં પ્રગટેલી છે. એવું જે કેવળ જ્ઞાન, એવું કેવળ આનંદ પર્યાયમાં આવો, પૂર્ણ આનંદ, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ દર્શન, પૂર્ણ વીર્ય પુરુષાર્થ, એવી જે અનંત ગુણ છે તન્મય, આ સુખ, આત્માનું સુખ આવા અનંત ગુણ છે તન્મય છે. એક મેઘ છે એમ કે છે. આવી વાત આકરી પડે માણસને, આ પછી વ્યવહાર કરું ના કરું ના કરું, એકાંત વ્યવહારથી ન થાય તો એકાંત છે એમ માને છે. વ્યવહારથી થાય તો નિમિત્તના કથન છે, વસ્તુ તો અંતર સ્વરૂપ ભગવાન. પૂરણ ત્રણ શક્તિના સામર્થ્ય, જ્ઞાન દર્શન આનંદના સામર્થ્યથી ભરેલો પદાર્થ છે. એનું જ દર્શન જ્ઞાન ને ચારિત્ર એ મોક્ષનું કારણ અને એનું સાધ્ય સિદ્ધ, એ સિદ્ધની આ વ્યાખ્યા છે. સમજાણું કઈ? એ કેવળ જ્ઞાન આદિ અનંત ગુણથી તન્મય એટલે અવિનાભાવી અનંત સુખનું કારણ મોક્ષ એક આદરને યોગ છે. એટલે પ્રગટ કરને લાયક ઈસ કારણ જ્ઞાની પુરુષ ધર્માત્મા વિશેષતા સે મોક્ષ કોઈ સે વિશેષતા એટલે ખાસ કરીને મોક્ષને જ અભિલાષા એને છે. સમજાય છે? કાંઈ એને વ્યવહારત્નત્રય અને રાગની પણ અભિલાષા નથી. વાત એમ છે, માટે ધર્માત્મા જ્ઞાની એટલે જેને ધર્મ પ્રગટ કરવો છે અને મોક્ષ કરવો છે તે ખાસ મોક્ષને જ ઈચ્છે છે. વિશેષતા એટલે ખાસ, વિશેષતા એટલે કોઈ સામાન્ય રીતે બીજા નહીં છે ને વિશેષ રીતે મોક્ષ નહીં છે એમ નથી. સમજાય છે? કાંઈ આ જેમ પશુ બંધનથી છૂટવાના ઈચ્છે છે એ સામાન્ય રીતે જગતની શૈલી છે, તો આ ભગવાન આત્મા બંધનથી છૂટવાનો જ અભિલાષી છે, એટલે કે મોક્ષનો જ આદર કરનારો છે. બંધનથી છૂટવું એટલે મોક્ષનું થવું, પ્રગટ થવું. હવે એ વાત જ હજી પકડતા કઠણ પડે અને એની હા પાડતા કઠણ પડે કે માર્ગ આ છે. અરે અનંતકાળથી ભાઈ અનંત સુખના સાગરથી વિરુદ્ધ પુણ્યને પાપના પરિણામમાં પચ્યો છે એ દુઃખી છે. અણાકુળ આનંદથી વિપરીત ભાવ એવો પુણ્યને પાપનો ભાવ એ દુઃખ દુઃખરૂપ છે. ભવિષ્યમાં દુઃખનો દેનાર છે. સમજાય છે? કાંઈ અને પરમાનંદ પ્રભુ જેની શક્તિ એટલે સામર્થ, જેની શક્તિ એટલે સામર્થ આનંદ જ્ઞાન દર્શન આનંદ જેની શક્તિ છે એનો સ્વભાવ ભગવાન આત્માનું સામર્થ. સામર્થ એટલે શક્તિ, એટલે કે એનું સત્વ જે છે એ આનંદ જ્ઞાન દર્શન આનંદ વાળું સામર્થ વાળું તત્વ છે. વસ્તુ હો એવા શક્તિની સામર્થતાને સ્વરૂપ સન્મુખ થઈને જે પ્રગટ સિદ્ધપદ કરે એવા જીવને તો મોક્ષ જ આદરણીય શકે છે. સમજાય છે? કાંઈ એ પાંચમી ગાથા થઈ. પશુનો દાખલો આપ્યો. બકરા ઢોર વાડા નાના બચ્ચા વાસરા પેસુગન એ પણ તેવી કલાક બંધાયેલા હોય છે ઘરમાં ખીલે એ તો હવે બાકી નહીં, ગામડામાં તો એ હાંજી છોડે. ગામડામાં 23 કલાકના બંધાયેલા હોય, પાણી પાવા બહાર લઈ જાય કૂવામાં, હવે બહાર લઈ જાય. તેવા છૂટે ત્યારે આમ કૂદી કૂદીને જાય, મારા રાજી થયો. હા 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 રતનલાલજી, એ પશુ બંધનથી છૂટે ને રાજી થાય. પ્રભુ તો બંધનથી છૂટીને મોક્ષનો અભિલાષ ન કર. અરે સમજાણું કાંઈ? આચાર્ય યોગેન્દ્ર દિગંબર સંતો એ જગતને કરુણા કરીને કેવા વાક્ય જુઓ ને, હે દિગંબર સંતો મોક્ષના માર્ગમાં આનંદમાં ઝૂલનારા, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલનારા છા. એમાં એનો નિષેધ કરીને, અમે પ્રમત પ્રમત નથી, અમે તો જ્ઞાયક છીએ. છઠ્ઠી સાતમી ભૂમિકા જેને પ્રગટ થઈ છે, અનુભવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર દશાનો, આ એમ કે છે કે પરમત પરમત દશા પણ અમે નહીં હો, અમે તો વિનાયક આનંદનો કંદ પ્રભુ સુખ સુખ કંદ નથી આવતો ને આવે છે. હા એ અપને ઘર મેં કી કબહુ ન આયા, નિજ ઘર મેં કબુ ન આયા, પર ઘર ભમત અનેક નામ ધરાયા. હું પુણ્યવંત છું ને પાપી છું, મનુષ્ય છું ને દેવ છું ને. અરે પ્રભુ એ તું ક્યાં છો ભાઈ? તારો પ્રભુ આનંદનો સાગર છે ને, એના ઘરમાં તો કભી ન આવ્યો પ્રભુ તું. હા એ કાલ કહ્યું તું ને, ઢોર આંખો ની બહાર ફરતા હોય છે, બહાર લઈ જાય છે ને, એ હાંજે આવે તો એ ઘરનું બહારનું બંધ હોય, એને ખબર ન હોય માણસને ગમના અત્યારે આવશે આ ગાયું, એટલે બધું બંધ રાખ્યું એમ છું. એ ઢોર ગાયો આવે ને માથું મારે, બારણાનો બંધ હોય ને, ઘરમાં જવું છે ને, માથું મારીને બારણ ઉગાડ ઉગાડો એમ. એમ કે છે જેને ઘરમાં જવું છે ને, આ 84 લાખમાં રખડતો પ્રાણી પરિભ્રમણમાં દુઃખી થયેલો થાકેલો, એને હવે નિજ ઘરમાં જવું છે. એ જોરથી પુરુષાર્થથી અંદરમાં પ્રવેશ કરવા માંગે છે એમ કે છે. સનાતનજી આવી વાતો છે ભગવાન. હા હા પ્રભુ શું થાય, માર્ગ તો આ છે ભાઈ, બીજી રીતે માનીને મનાવે પ્રભુ તને નહીં ફળાવે. હા હા આ તો પ્રભુ તારી દયાની વાત છે, તારી જીવતી જોત છે તેને સ્વીકાર તો જીવતો કહેવાય. જીવતી જોતનો સ્વીકાર નહીં ને રાગનો અલ્પ જ્ઞાનનો સ્વીકાર. હા એ પૂર્ણાનંદનું જીવન ટકતા તત્વનો એ અનાદર કરીને હિંસા કરે છે મુંબઈ. હા પ્રભુ આમ છે. દુનિયા રાજી થાય ને બહારથી વ્યવહારથી ભાઈ, એમાં એનું દુઃખ નહીં ટળે. હા જ્ઞાન જ્ઞાની પુરુષ તો વિશેષતા સે મોક્ષ નહીં ઇચ્છે જા પાઠ છો જ્ઞાની નો વિશેષણ મોક્ષમ ઇચ્છંતિ સંસ્કૃતમાં છે જ્ઞાની નો વિશેષ વિશેષ એટલે ખાસ એમ વિશેષણ એટલે સામાન્ય રીતે બીજું વિશેષ રીતે આ એમ નહીં ધર્માત્મા તો મોક્ષને જ ઈચ્છે છે એ પુનને પુનના ફળને એ મોક્ષ ઈચ્છતો નથી સમજાય છે કાંઈ એ પાંચમી ગાથા આગે બતલાતે હૈ મોક્ષ મેં અધિક ગુણો કા સ્મરણ નહીં હોતા તો મોક્ષ કો તીન લોક અપને મસ્તક પર ક્યો રખતા સીધ પદ ઉપર હે ને ચૌદ લોકની ઉપર હે મસ્તક ઉત્તમ માણસ પણ સારી ચીજને મસ્તક પર મૂકે હે શાસ્ત્ર આદિ આપે ને કોઈને તો સામો મારે શાસ્ત્ર પુસ્તક આપે છે મસ્તક ઉપર એમ કે છે કે મોક્ષ નો અધિક ગુણો નો સમૂહ આત્માની સિદ્ધ પદની પર્યાયમાં ગુણ શબ્દ પર્યાય છે અધિક ગુણો કા સમૂહ નહીં હોતા આ ગુણ એટલી શક્તિ સ્વભાવ નહીં પર્યાય પ્રગટ એના ગુણ કયા છે મોક્ષ મેં અધિક ગુણો કા સમૂહ મોક્ષ છે ને તો પર્યાય છે મોક્ષ મોક્ષ એ પર્યાય છે મોક્ષ એ ગુણ નથી ગુણ તો ટકાવ છે તો કહેશે કે મોક્ષ કી પર્યાયમાં અધિક ગુણો બધા ગુણ એટલે બધી પર્યાયો આનંદ જ્ઞાન આનંદ દર્શન અનંત આનંદ આ એનો જો અસ્તિત્વ ન હોય મોક્ષમાં આનંદ ગુણની પર્યાયની અવસ્થાનું અસ્તિત્વ મોજુદગી ન હોય તો મોક્ષ કો તીન લોક અપને મસ્તક પર ક્યો રખતા આખા લોક ઉપર ભગવાન બિરાજે છે શ્રી ભગવાન ઉપર બિરાજ લોકને અગ્રે આખા લોકના મસ્તક ઉપર છે આચાર કે જો એમાં અનંત આનંદ ને અનંત જ્ઞાન આદિની પર્યાય ગુણ એટલે પર્યાયો બધા મોક્ષ જ પોતે પર્યાય છે એટલે એની અનંત ગુણની બધી પર્યાયો અનંત 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 એ પર્યાયનો સમૂહ જો ન હોય તો જગત સાધક જીવો પણ લોકમાં છે અને બાધક જેવું પણ અનંત જેવું છે એને મસ્તક ઉપર એ છે અસંખ્ય સંકીર્તિ ત્રિયન છે આત્મજ્ઞાની સાધક જીવ અસંખ્ય અઢી દીપ બહાર આત્મ અનુભવી પંચમ ગુણસ્થાન વાળા સિંહ અને વાઘ મગરમચ્છ અને મચ્છ હજાર હજાર ભોજનના મચ્છ દેહની અવગાહના આત્મજ્ઞાની છે પંચમ ગુણસ્થાન જેને શાંતિ 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 પ્રગટિ છે એવા અસંગ જીવો સમકીર્તિ અને પંચમ ગુણસ્થાન વાળા આય પણ ઘણા મનુષ્યને મનુષ્યની સાધક જીવો સંખ્યાત છે દેવમાં પણ સમકીર્તિ અસંખ્ય છે નારકીમાં પણ સમકીર્તિ અસંખ્ય છે પશુની વાતો કરી. દેવમાં આસંગ છે નરક એ બધાને મસ્તક ઉપર શિર ભગવાન બિરાજે છે. શિર સત્ર છે એ. રતનજી ઘરનું મોટું માણસ હોય તો કે છે ને અમારો ભાઈ શિર સત્ર છે, અમારા માથે ઉપર છે, અમે એને આધારે બધું આ નભીએ છીએ, કરતા હતા એ છે. રતનલાલજી રતનલાલજી ને કે ને ઘરમાં બધા ભાઈ અમારા ઘરમાં તો આ છે, મારા કાકા કરતા હતા છે, મારા બાપુજી છે. એમ આ ત્રણ લોકમાં જીવો મિથ્યા દ્રષ્ટિ સંકિતિ ને શાવક આ એના મસ્તક ઉપર શિર ભગવાન જો અનંત ગુણનો હોય તો મસ્તક ઉપર રાખે કોણ કે છે. પનાલાલજી આવી વાતો છે બાપા, અહીં તો તમારા ઘરની વાતોથી ફેર. હા હા આચાર્ય વાત તો કેટલી જુઓ, દિગંબર સંત છે યોગેન્દ્ર દેવ જંગલમાં વસનારા, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલે છે, ક્ષણમાં છઠ્ઠું છઠ્ઠું સાતમું આનંદમાં થીર થઈ જાય, ઘરમાં વિકલ્પ ઉઠે. હા 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 એ ઝૂલતા ઝૂલતા શાસ્ત્ર લખી નાખ્યા છે. અનુભવ દશામાં રમતા રમતા લખતા લખતા પણ આત્મગુણસ્થાન આવ જાતો. હા 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 વિકલ્પ હોય ત્યાં ત્યાં તારપત્ર ઉપર ત્યાં ત્યાં વિકલ્પ છૂટી જાય ક્ષણમાં, છતાં એમ બહારમાં દેખાય નહીં, બહારમાં તો એમાં આમ ચાલતું હોય. એ યોગેન્દ્ર દેવ મુનિ મહારાજ પંચ પરમેષ્ટિમાં ભળેલા છે, જેને ગણધર નમસ્કાર કરે છે, મુનિઓ છે સાચા, એને ચાર જ્ઞાન ને ચૌદ પૂર્ણા ધરનાર એવા તીર્થંકરના વજીર દિવાન તીર્થંકર એ રાજા, ગણધર ઉસકા દિવાન વજીર, એ કહે નમો લોહી સૌ વાયરિયાણ, નમો લોહી સૌ ઉજાયાણ, નમો લોહી સૌ સાવણ. એ સાધુ પદ કેવડું છે કે જેને ગણધરનો નમસ્કાર પહોંચે. સમજાય છે કાંઈ? એ ગણધર નો નમસ્કાર પહોંચે એ યોગેન્દ્ર દેવા શ્લોક લખે છે. કેવું છે આ વાણી? અમૃત છે. વિતરાગની ગણધરની જેને નમસ્કાર પહોંચે, યોગેન્દ્ર સંત મુનિ આચાર છે. આ બાહ્યમાં નગ્ન છે, અંદરમાં જરી છઠ્ઠી આવે ત્યારે પંચ મહાવ્રત આદિનો વિકલ્પ હોય છે, તરત ને તરત અંદર ઉતરી જાય છે ક્ષણમાં, અતિન્દ્રિય આનંદમાં અબ્રહ્મ દિશામાં, ત્યારે તો હું સાધક છું એ પણ એને ખબર નથી. હે હા હા. અને મુનિને દશા એવી હોય છે સાચા સંતની, પોણી સેકન્ડ ની અંદર જેને નિંદ્રા આવે, ચોવીસ કલાકમાં રાત્રિના પાછલા ભાગમાં એક આસને આમ હોય તો પડખું ફેરવે નહીં, પડખું શું કરવટ ન ફેરવે, આમ હોય તો આમ નહીં આમ. આ હા હા દશા તો જુઓ, જેને એક કરવટ ઉપર એટલા રહીને પોણી સેકન્ડમાં નિંદ્ર આવી જાય, તરત સાતમો આવે. એવી દશા વંતા શ્લોક રચે છે. સમજાય છે? કઈ એ આ પરમાત્મ પ્રકાશની રચના આવા સંતે કરી છે. કે છે મોક્ષમાં અધિક ગુણોનો સ્મૃહ ન હોય. એ ગુણ શબ્દ પર્યાય છે. કોઈ એમ વળગે ગુણો કીધા છે ને, ગુણો તો ત્રિખા હોય છે. ભગવાન વસ્તુ છે ને, વસ્તુ પદાર્થ તત્વ, એની જે શક્તિ છે જ્ઞાન દર્શન આનંદ, એ ગુણ છે, એ તો ત્રિકાળ છે. પણ આ તો પ્રગટ થયેલી પર્યાયને ગુણ કહેવામાં આવે છે. સમજાય છે? કાંઈ હા, હંમેશા સ્વાધ્યાય કરવી જોઈએ. એ પનારલજી, અને ચોપડા ફેરવાવશે ને તમારા બધા પૈસા નાખો. રતનલાલજી, કલાક બે કલાક બરાબર લેવા જોઈએ, સ્વાધ્યાય કરવી જોઈએ. ભાઈ તો આ પડે છે, પાપના ચોપડા ફેરવે છે ને આખો દી. જોવો તો કરા ચારા. દિગંબર સંતો એ જગતને ન્યાર કરી નાખ્યા છે. થઈ ગયું પૂરું? અડધો કલાક છે. હા, અડધો કલાક, અડધા કલાકનો છે. ઠીક છે. હે, હા, અડધો કલાક થઈ ગયો વાત. અરે મોક્ષમાં અધિક અનંત ગુણની પર્યાય, અરે એનો અસ્તિત્વનો સ્વીકાર તો કરે. હા, મોક્ષની પર્યાયમાં અનંત ગુણની પર્યાય પ્રગટ થઈ. અનંત 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 જેટલા ગુણો છે તેટલી પર્યાયો પ્રગટ થઈ છે. અનંત એમાં અનંત ગુણની પર્યાયનો સમૂહ જો મોક્ષમાં ન હોય તો મોક્ષનો તીન લોક ત્રણ લોક મોક્ષના. આ હા હા, અપને મસ્ત પર ક્યો રખતે હૈ. જો કે ત્રણ લોકમાં તો કેવળિયો હોય છે જે. ના, સીધ તો એથી ઉપર છે. કેવડી તો હજી ચાર કરમ બાકી છે ને. શું કહ્યું સમજાય છે? કાંઈ પેલા તો સાધક અને બાધકની વાત કરી, એ તો ખ્યાલ એ વખતે હતો હજી. કેવડીઓ છે લોકમાં, લાખો સરોગ્ન પરમેશ્વરો, તીર્થંકરો છે, હરિહંતો છે, પણ એના ઉપર સિદ્ધ છે એ તો આનંદથી પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટ થઈ શકે છે. હરિયંતને તો હજી અનંત પર્યાયો એટલી પૂર્ણ છે એ પ્રગટ નથી થઈ. ચાર અઘાતી બાકી છે ને. ઓહો, શું વાત કરે છે કે ત્રણ લોક અધો મધ્યને ત્રીસો, ત્રીસા લોકમાં તો કેવડીઓ બિરાજે છે ને, તીર્થંકરો બિરાજે છે ને, અસંખ્ય સાવકો સંકેતિ ત્રિજ બિરાજે છે. ઉર્ધમાં સ્વર્ગમાં અસંખ્ય દેવો સંકેતિ છે, અધોમાં નારકી અસંખ્ય સંકેતિ છે. એવા ત્રણ લોકની ઉપર શિર ઉપર જેમ મસ્તક ઉપર રાખે એમ. હા હા, ત્રણ લોકમાં ઉપર મસ્તક પર ક્યાં રખતા? શું કહ્યું આમ જાણો? મધલોકના તીર્થંકરને કેવડીથી પણ ઉપર છે, આને હજી બાકી છે. ચૈતન્ય સૂર્ય અનંત ગુણનો પિંડ હતો, એ અનંત પર્યાય પણ પ્રગટ થઈ ગયો છે. જળ હળ જ્યોતિ જ્ઞાન ને આનંદ ની દશા, એવા આનંદ ગુણ નો સમૂહ જો ત્યાં ન હોય તો ત્રણ લોક મસ્તક પર કેમ રાખે કે છે. અલંકાર કર્યો છે. અરે બાપુ, મની પણ ભાઈ જન મની પણ આદશા, મુનિ તો પરમેશ્વર છે બાપુ, એને કોણ ન માને, પણ મુનિ હોવો જોઈએ ને. એ રતનલાલજી એ બધે હમણાં ફરી આવ્યા છે, બધે મહેનત બહુ કરી છે ને, લાગણી ઘણી એને અત્યારે. બધા શેઠિયાઓ પણ જે આવ્યા ને બધું કે એ તમે લખ્યું હતું તમારા બધા પત્ર લખ્યું, મને ખબર છે. એને દેખ્યું હતું રતનલાલજી આમાં ભાગ બહુ લે છે. એ પ્રમદી વાંચ્યો હતું અને કાલ ભાઈએ પછી વાત કરી પોણો કલાક. ભાઈ લખ્યું હતું કે રતનલાલજી આમાં ઘણો ભાગ ઘણો મહેનત કરે છે. છે ને તમારા મત બધા પત્રો નહીં આવ્યા છે ને, પ્રમદી આવ્યો છે મારો. પ્રભુ તું કોણ છો? અહીં તો મોક્ષની વ્યાખ્યા કરે છે, પછી મોક્ષના ફળની કહેશે અને પછી મોક્ષના માર્ગની કરશે, પણ મોક્ષની વ્યાખ્યા કરતા આ વ્યાખ્યા કરે છે. જોઈ મોક્ષમાં સિદ્ધને અનંત ગુણની પર્યાયનો સમૂહ, અનંત 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 અનંત. આકાશના પ્રદેશથી પણ અનંત ગુણા ગુણો એની અનંતી પર્યાયો. આકાશના જે અનંત પ્રદેશ, આકાશનો ક્યાંય અંત નથી, સર્વવ્યાપક, ક્યાંય અંત નથી, ક્યાંય અંત નથી. અંત કેમ હોય તો પછી શું? એ આકાશ અનંત 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 ચાલ્યો જાય છે. એના પ્રદેશની સંખ્યા જે અનંત છે, એનાથી અનંત ગુણા એક જીવમાં ગુણ છે, એટલી જ અનંતી પર્યાય સિદ્ધને પ્રગટ થઈ છે. આ અનંત ગુણની વ્યાખ્યા ચાલે છે, સમજાય છે? ગાય તો મોક્ષ કો તીન લોક અપને મસ્ત પર ક્યું રખતા? છઠ્ઠી ગાથા. અણુ જઈ જગ અહીતરું એટલે અહિયરું, ગુણ ગણો ગુણ ગણો ત્રાસુ ન હોય, ગુણ ગણો. એ ગુણના ગણ ત્રાસુ ન હોય તો તૈલો એવી કિંગ ધરી નિયસીર ઉપરી સોઈ. અમૃતના ઝરણા જન્યા છે, વાણી પણ અમૃત છે ને. વચનામૃત વિતરાગના પરમ શાંત મરસ મૂળ, વચનામૃત વિતરાગના. શ્રીમદ કહે છે વચનામૃત, વચનને અમૃત કીધા. વચનામૃત વિતરાગના પરમ શાંત સમૂળ, ઔષધ જે ભવરોગના પણ કાયરને પ્રતિકૂળ. ભ ભગવાનની વાણી, સંતોની વાણી, દિગંબર મહાત્માઓની વાણી, આ વચનામૃત, વિતરાગ ના વિતરાગ કહો કે મુનિઓ સંતો વિતરાગ છે બધા, યોગેન્દ્ર દેવ વિતરાગી મુનિ છે, પરમ શાંત રસમો, પરમ શાંતિના આપનારા વચનો છે, એનું મૂળ એ છે. ઔષધ જે રોગના ભવરૂપી રોગ પછી સ્વર્ગનો ભવ હોય તો એ રોગ છે કે છે. ઔષધ જે ભવ રોગના પણ કાયરને પ્રતિકૂળ, વીર્યહીન હિજરા જેવાઓને એ વાણી આકરી પડશે કે છે. હા, હિજડા હોય છે, પાવૈયા, પાવૈયા નથી આવતા હિજડા, એને પુત્ર ન હોય, વીર્ય નથી, એને પ્રજા ન હોય. હા એમ કાયર જેને આત્મા ત્રિલોક માથાઓ છે, એવા જેને બેસતી નથી ને જેને પુણ્ય પાપની વાત બેઠી છે, એવા કાયરો, નપુંસકો, હિજરા જેવાઓને આ વાત નહીં બે કે છે. એ પન્નાલાલજી, આ તો આવી વાતો છે, કોરણ આપણે એવું છે. એ પાવૈયાને વીર્ય ન હોય, પ્રજા ન થાય, એમ જેને પુનને પાપના પ્રેમના રસીલા પાવૈયાઓ, હિજરાઓ, નપુષક, એને આ સમ્યક દર્શનની પર્યાયની પ્રજા એને ન થાય. સમજાણું કાંઈ? ત્યાં ઘેરે ત્યાં મળે એવું નથી, ત્યાં તમારા કલકત્તામાં ત્યાં પનાલાલજી આવી વાત છે. ભગવાન હા, ભગવત સ્વરૂપ છો ને પ્રભુ, તને તો ભગવાન તરીકે તો આચાર્ય બોલાવે છે ને પ્રભુ. એ તો પર્યાયમાં નપુંસક છે, એને માટી વસ્તુ છે, ભગવાન છે. પર્યાયમાં એની પ્રતીતિ નથી. ભગવાન તો ત્યાં સુધી કહે, શુભ ભાવની રચના કરનારો પણ એ નપુંસક છે. અરે રે, સમજાય છે કાંઈ? જેનું વીર્ય આત્માનું મોળ જે અંતર શક્તિમાં પડ્યું છે, એ વીર્ય શુદ્ધતાને રચે, એ વીર્યને વીર્ય કહીએ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રજી નિર્મળ દશા, એ આત્માનું વીર્ય એ નિર્મળ શુદ્ધ ઉપયોગને રચે, તેને વીર્ય કહીએ, કે જેમાંથી પ્રજા, વિતરાગી પ્રજા પ્રગટ થઈ. વિતરાગી સ્વભાવમાંથી વિતરાગી પર્યાય પ્રગટ થઈ, એને વીર્ય પરમાત્મા કહે છે. જે અશુભની તો વાત શું કરવી, પણ શુભમાં જાય છે વીર્ય, એને નપુંસક કહ્યા છે. કેમ કે શુભમાંથી શુદ્ધની પર્યાય નહીં પ્રગટે. તારાચંદજી આવી વાતો છે, ભગવત તારી વાત આવી છે. હા
હા, શુભમાં શુદ્ધતા નહીં પડી. હે,
શુભ તો રાગ એનો ભગવાન, શુભ તો વિકાર હે. કયું છે સમીસર? શુભમાં રહ્યા છે એ નપુષકો છે, એ શુદ્ધમાં જતા નથી અંદર ભગવાન આત્મા. પૂર્વાય આવી વાતો જા. સર્વજ્ઞ ત્રિલોકનાથ જૈનેન્દ્ર દેવ એમના સંતો દિગંબર એની શું વાતો કરવી? આ પરમેશ્વર પોતે છે, એ પંચે પરમેશ્વર છે. સાધુઓને સંત સાચા નિયમસારમાં તો એમ કહ્યું છે કે એને જેરી વિકલ્પ છે એટલું જેરી ઓછપ છે ભલે, પણ સર્વજ્ઞ વિતરાગ ને એમાં જો ફેર માને એ જડ છે. નિયમસારમાં શ્લોક છે, મહામુનિ જેને વિતરાગતા પ્રગટી સંત તો એને કહીએ, અંતરમાં વિતરાગ સ્વરૂપ જ પ્રભુ છે, એને આશ્રયે જે વર્તમાન દશામાં વિતરાગતા રાગ વિનાની દશા પ્રગટી છે. કે છે કે વિતરાગ ને વિતરાગી મુનિમાં કાંઈ ફેર નથી, ફેર માને જર છે એમ કહીશ નિયમસારમાં. હા બાપુ, એ પદ કેવું હશે સમજાણું કાંઈ? એને અત્યારે સાધારણ કરી નાખ્યું પ્રભુ. એ યોગેન્દ્ર દેવ એમ કે છે, હા અન્યત અર્થ ફીર જો સબ લોક સે ભી બહુત જ્યાદા અધિકતર હે ગુણો કા સમૂહ, ગુણ શબ્દ પર્યાય, અનંતી પર્યાયો જેટલા ગુણો તેટલી પર્યાયો પ્રગટ થઈ ગઈ છે. આ શિવ ભગવાનને અહીં મોક્ષની વાત છે ને, મોક્ષમાં જેટલા સંખ્યાએ ગુણ છે એટલી જ સંખ્યાએ એની પર્યાયો નિર્મળ થઈ ગઈ છે. હા ભાઈ, વસ્તુ સહજાત્મ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ, સહજ આત્મ વસ્તુ, અકૃત્રિમ અણ કરાયેલી પરમ સહજ આત્મ સ્વાભાવિક વસ્તુ, સહજ આત્મ સ્વરૂપ, એનો અનુભવ થઈને જે સહજ પર્યાય પ્રગટ થઈ, આ એ ગુણોની સંખ્યા કહે છે બહુ જ જ્યાદા ગુણોનો સમૂહ. આ ઉસ મોક્ષ મે નહીં હોતા, તમારા પૈસા બહુ કરોડ, બે કરોડ, અબજ, બે અબજ, પાંચ અબજ, પણ એ તો સંખ્યા થઈ એમાં કઈ ધૂળમાં કઈ. આ તો અનંત પર્યાયો અનંતી. હા હા હા, મોક્ષમાં જો અનંતી ગુણનો સમૂહ ન હોય તો તેનો એ લોક, આ હા, નિજ શિરસી, નિજ શિર એટલે અપને મસ્તક કે ઉપર, ઉસી મોક્ષ કો ક્યો રખ દે? ઘરમાં પણ મુખ્ય માણસ જે હોય એને કહેના મારું શિર છત્ર છે ભાઈ, અને જયારે જાય ત્યારે એ મારું શિર છત્ર આજ ગયું, અને ધણી વિનાના થઈ ગયા એમ કે નથી કહેતા? મોટો દાદો હોય મોટી ઉંમરને પ્રસિદ્ધ હતા, એમ આય કે છે ત્રણ લોકના નાથ. ત્રણ લોકમાં કેવડીઓ બિરાજે છે એના પણ સ્થિર સત્ર સ્થિત છે. સમજાય છે? કાંઈ તીર્થંકર જયારે દીક્ષા લે ત્રણ જ્ઞાનના ધણી તો છે, ક્ષાયિક સંકેતી છે. સંકેત લઈને તો માતાના પેટમાં આવે છે તીર્થંકર. ત્રણ જ્ઞાન હોય મતી સુધી મુનિ થાય છે જયારે ત્યારે નમો સિદ્ધાંત કરે બસ પંચ પરમેશ્વરી નામ નમો સિદ્ધાંત એટલું કહીને અંતર ઉતરી જાય છે. ચારિત્ર ચારિત્રમાં અંદર રમણતા અનંત તીર્થંકરો નો રિવાજ છે. નમો રિયંતા અને એમ ન કરે નમો સિદ્ધાર્થ નમઃ સુદેવ્ય. હા હા એમ કહીને એ તો વિકલ્પ છે, અંતર ઉતરી જાય છે. આનંદ ગુણના દરિયામાં ઊંડો ઊંડો ઉતરી જાય છે એટલે ત્યાંને આનંદની દશા ચારિત્ર પ્રગટ થાય છે તીર્થંકર ને. હા હા સમજાણું કઈ અહીં તો કેવું છે કે એ પણ સીધને નમસ્કાર કરીને દીક્ષિત થાય છે. હા 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 આ મોક્ષનો કે ભાવાર્થ મોક્ષ લોક કે શિખર અગ્રભાગ પર હે. એના પછી તો અલોક છે. લોકને અગ્રભાગ સુધી ભગવાન બિરાજે છે ત્યાં. અનંત સિદ્ધ રાશિ અનંત સિદ્ધ રાશિ એમ લોકને અગ્રભાગમાં પરે શિખર પરે સો સર લોકો છે મોક્ષ મેં બહુત જ્યાદા ગુણ હૈ. સબ લોકો સે મોક્ષ મેં સુખ બહુ જ્યાદા ગુણ હૈ. કેવડીથી પણ વિશેષ થઈ ગયું ને ભાઈ, કેવડી પણ આઈ છે એનાથી વિશેષ સિદ્ધ છે ને મોક્ષ. હા 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 તેરમી ગુણસ્થાને ભાવ મોક્ષ થયો પણ દ્રવ મોક્ષ બાકી છે ને. આ તો પૂર્ણ છે કે બધું. હા મોક્ષ મેં બહુ જ્યાદા દુઃખ હે ગુણ હે ઇસીલીએ ઉસકો લોક અપને શિર પર રખતા હૈ. આચાર યોગેન્દ્ર અલંકાર કર્યો છે ને. હા ટોપી ને પાઘડી માથે હોય કે પગમાં પહેરતા છે? ટોપી ને પગમાં પહેરે એમ ત્રણ લોકના નાથ પરમાત્મા સિદ્ધ પરમાત્મા માથે અગ્ર છે એ ત્રણ લોકના શિર ઉપર સત્ર છે. અને નિગોદને નીચે કહ્યા છે. સાંભળ્યું છે આખા લોકોમાં તો નિગોદ છે પણ સિદ્ધાંતમાં તો સાતમી નરકને નીચે નિગોદ કહ્યા છે. નિગોદ અનંત જીવ બહુ ત્યારે લોકને અગ્રેસિત છે એમાં કેવું છે? હા નીચે નિગોદ છે. હા જોવો તો ખરા રચના જગતની. અને કેવળીઓ એ જોઈને કહ્યું એ સાતમી નરક છે. હાથ નરક છે ને નીચે મહાપીળા મહાપીળા પીળા. હા હા માંસ ના ખાનારા દારૂ પીનારા અધર્મી રાજા મહારાજા બધા ત્યાં પાર્લામેન્ટ પર આવી ત્યાં બહુ દુઃખી છે બાપુ. હા હા નથી એ વાત કરવી. એની નીચે નિવો છે મારું એમ કેવું થાય, કારણ કે એનાથી હેઠા આ તો હજી પચેન્દ્રી છે ને, મારકી છે, ભલે દુઃખી છે પણ પચેન્દ્રી છે, સૂક્ષ્મ છે અમુક પાચેન્દ્રી, અને એની નીચે નિવો છે. આ પર્યાયમાં અક્ષરનો અનંતનો ભાગ એવા અનંત નિવોદો છે એ નીચે છે, અને પર્યાયની પૂર્ણતા અને અનંત શબ્દ એ શિર પર સ્થિત છે. સમજાણું દેવીલાલજી? હે, નીચે નિગોદ છે, ઘણા આખા લોકમાં છે, એથી આને ગણ્યા વિશેષ શાસ્ત્ર છે. આત્મી નર્ક નીચે આ લોક પ્રમાણે તો છે, અહીં નિગો છે, પણ હું ન્યાય વિશેષ ગીના છે. ન્યાય છે ને, ન્યાય છે, ન્યાય છે. સિદ્ધ જયારે ઉપર છે પૂર્ણ પર્યાયના પ્રાપ્ત, ત્યારે હીણી પર્યાય વાળા અનંત નીચે છે. બરાબર છે. આ બધી મોજુદગી છો, અસ્તિત્વ છો ભાઈ. હે, વસ્તુ જેવી છે. જગતની વ્યવસ્થિત સત્તા આવી ચીજ છે, સ્વાભાવિક વસ્તુ છે. કોઈ કિસી કો અપને શિર પર રખતા હૈ વો અપને સે અધિક ગુણ વાળા જાણકર હી રખતા હૈ. યદિ ક્ષાયિક સંકેત આવે ક્રોધો કરે છે ભગવાન ને, તો ક્ષાયિક સંકેત આ સમ્યક પર્યાય ક્ષાયક થઈ ગયા ની છે. શાણી રાજા ક્ષાયિક સંકેત, એ જ ક્ષાયિક સંકેત સિદ્ધમાં જશે. અત્યારે ભલે નર્કમાં છે પણ ક્ષાયિક સંકેત છે. તીર્થંકર ગૌતમ જેને બાંધ્યો છે. ચોરાશી હજાર વર્ષની સ્થિતિ નર્કમાં છે. પહેલી 2000 વર્ષ ગયા છે, હારી 81000 ભાઈ. એના સંયોગની વ્યાખ્યા કઠણ બહુ બાપુ, નહીં તો ક્ષાય સમકીતી છે. પણ નરકનું આયુષ બંધાઈ ગયું હતું મુનિની અસાતના સાચા સંતની, મરી ગયેલો સર્પ નાખ્યો હતો ને ડોકમાં, મોટી અસાતના કરી હતી, નરકનું આયુષ બંધાઈ ગયું હતું. એની સ્ત્રી સમકીતી હતી, એને કારણે મુનિ મહારાજ પાસે પહેલી તું નાખી આવ્યા, પછી એને ચેલાણાને કહ્યું, ચેલાણા કે તારી તારા ગુરુ, પોતે બૌદ્ધ હતો, તારા ગુરુ જો આવા છે એને હું સર્પ નાખી આવ્યો છું, એ સર્પ એને કાઢી નાખ્યો છે. રાણી કે છે અંધાતા, મારા ગુરુ એવા ન હોય ભાઈ. સ્વામી અમારા સંત એવા ન હોય, એ ઉપસર્ગને નટાળે, નાથ હાલો જોવું હોય તો. એ પતિ પત્ની જાય છે, મુનિ તો આનંદમાં છે, અંદર અતિન્દ્રિય આનંદના સ્વાદમાં આપ્યા છે. તો કરોડો કીડીયું રાણી હાથમાં જયારે લઈ કીડીયું સર્પને ઉકાડે છે, અંધા હતા, દેખો આ સર્પ બરોબ, એ તો વિતરાગી મુનિ આનંદમાં છે. હે, હા ત્યાં સંકેત ભાઈમાં છે મુનિ પાસેથી. પછી ભગવાનના સમોસણમાં ગયા છે, ત્યાં ક્ષાયક સંકેત પામ્યા છે. પણ ઓલું આયુષ બંધ રહી ગયેલું 33 આગળનું સંકેત પામ્યા આયુષ તોડી નાખ્યું, 84,000 નું રહી ગયું. 33 સાગર માંથી 84,000 એટલે શું? આહા, એટલું રહ્યું બીજો આયુષ્ય. લાડો બાંધ્યો હોય તો ખાધે છૂટક્યો, એમાંથી ઘી કાઢીને રોટલી થાય કે લોટ કાઢીને રોટલી ન થાય એ તો લાડવો ખાધે છૂટક્યો. પછી એમાં ઘી વધારે નાખે કે કૂકવી નાખે પણ રાઈટ લાડવો તો એ જ રહે. એમ નરકનું આયુષ બંધાઈ ગયું, એ થીતી ઘટે પણ નરક ગતિ ન જાય. આ ક્ષાય સમગીતી, આ ક્ષાય સમગીત અહીંથી છે ને. એ ક્ષાય સમગીત લઈને કેવું પામી મોટું ક્ષાય સમગીત સિદ્ધમાં દેશે પોતે. એ સમગીતની શું મહિમા છે ને એની શું કિંમત છે ને એનું શું ધ્યેય છે, જગતને કઠણ પડે એ વિનાની બધી વાતો ભરત ને પપ્પાને કરે. આય તો કેવડી ને ક્ષાયિક સંકેત આદિ કેવળ દર્શન આનંદ ગુણ મોક્ષમાં ન હોતે તો મોક્ષ ઉસકે શિર પર ન હોતા. મોક્ષ કે ઉપર એની કોઈ સ્થાન નહીં, સબકે ઉપર મોક્ષ હૈ. આગે અનંત અલોક હૈ, એ શૂન્ય હૈ. અલોક તો ખાલી હૈ, પછી સિદ્ધ સે આગ ઉસમે હૈ, ઉસકી વાત વિશેષ કહેગા.